belajar dari ya.
Namo Arihantanam, Namo Siddhanam, Namo Ayariyanam, Namo Uvajayanam, Namo Lohi Sabasakum.
Apre Jain Siddhan Prashnottar Maranam Swadhyay Chale Chhe. એમાં આપણે આવ્યા અત્યાર ના હવે પાંચમો ચેપ્ટર છ કારક. એમાં લાસ્ટ ટાઈમ રાહુલભાઈએ ક્લાસ શરૂઆત કરી હતી, એમાં એમણે છ કારકનું સામાન્ય પરિભાષા અને હાઈ લેવલ ઇન્ટ્રોડક્શન એમણે શરૂ કર્યું. ઘણું બધું એમણે અલગ અલગ રીતે કોરિલેટ કર્યું, બહુ સરસ. જેવી રીતના આપણે નાનપણમાં વ્યાકરણમાં ભણ્યા હોય તેમાં આઠ પ્રકારના કારકો આપણે ભણ્યા છે. એ આઠમાં એક સંબંધ અને સંબોધન. સંબોધન ને કોઈ પણ ક્રિયા સાથે કઈ સંબંધ નથી. અત્યારનું આપણે કોઈ કાર્ય થયું, એ કાર્યનો કાર્યમાં કયા કયા કારકો આવે છે એની આપણે ચર્ચા કરીએ છીએ. તો સંબોધન કોઈને કહ્યું કે હે રામ, એમાં તો કોઈ કાર્ય થયું નહીં, આપણે ખાલી કોઈને બોલાવે. એટલે સંબોધન કારક ને આ છ કારકમાં લીધા છે. અને બીજું સંબંધ કારક, જેવી રીતના આપણને સ્કૂલમાં એવું આવતું હતું કે રમેશે સુરેશનું ફલાણું કર્યું અથવા રામે સીતાનું આમ કર્યું, તો રામ અને સીતાનો સંબંધ બતાવવામાં આવે છે. આપણને જૈન શાસ્ત્રમાં આપણે ચાર અભાવ ભણીને આવ્યા, એમાં આપણે જોયું કે કોઈ પણ બે દ્રવ્ય એકબીજાનું કાંઈ કરી શકો માટે સંમત નથી. વ્યવહારથી એકબીજા ઉપર આરોપ આપવામાં આવે છે. તો જ્યાં એકબીજા પદાર્થની વાત કરવામાં આવે ત્યાં અત્યંત ભાવ હોવાને કારણે કોઈ એકબીજાનું કઈ કરી શકતું તો નથી, પણ ખાલી એવું કહેવામાં ક્યારેક આવે છે. તો એ કહેવામાં આવે છે ખાલી ઉપચારની વાત હોવાને કારણે એ સંબંધ કારકને પણ આવા છ કારકમાં લીધા નથી. એટલે છ કારકની વાત આપણે આવે છે. જો થોડું ફરીથી આપણે પરિભાષાઓ જોઈ લઈએ, આ એક બીજી બુક પણ હું લાવ્યો છું, એ પણ બહુ સરસ બુક છે. જે રીતના એક ઓરિજિનલ બુક છે જેનામાં પ્રશ્નોત્તરી શરૂ કરી છે અને એના ઉપર આ પ્રશ્નોત્તર માળાને આ બીજી બુક બધી બનેલી છે. ઓરિજિનલ બુકનું નામ છે જૈન સિદ્ધાંત પ્રવેશિકા. જૈન સિદ્ધાંત પ્રવેશિકા એ ગોપાલદાસજી બરૈયા કરીને એક વિદ્વાન થઈ ગયો, લગભગ આજથી 150-200 વર્ષ પહેલા એમણે એ બુક લખી. નાની બુક છે તો એને ઘણી વાર લઘુ જૈન સિદ્ધાંત પ્રવેશિકા પણ કહેવાય છે. એ લઘુ ઇઝ અ શોર્ટર વર્ઝન ઓફ લઘુ જૈન સિદ્ધાંત પ્રવેશ. હવે જયારે ગુરુદેવજીની હયાતીમાં સોનગઢમાં ભણાવવામાં આવી અને સોનગઢમાં જે ચર્ચાઓ આજથી થઈ એને ડોક્યુમેન્ટ કરીને જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા બની, ખ્યાલ આવે. એવી રીતે એક બીજા વિદ્વાન છે કૈલાસજી શાસ્ત્રી, જે આ અલીગઢમાં પવનકુમારજી છે ને, પવનકુમારજીના ફાધર એ કૈલાસજી, એ ગુરુદેવજીની હાજરીમાં જયારે એમણે સોનગઢમાં જૈન સિદ્ધાંત પ્રવેશિકા ભણી અને એમની જે ચર્ચામાં ક્વેશ્ચન આન્સર આવ્યા હોય એ એમણે બનાવીને જૈન સિદ્ધાંત પ્રવેશ રત્નમાલા એમ કરીને એમણે બુક બનાવી છે. આ બુકના 7 અલગ અલગ ભાગ છે, એટલે ઇમેજિન કરો 7 બુક છે આવી. એટલે પ્રવેશિકા પર ઘણા બધા ક્વેશ્ચન આન્સર થઈને ચર્ચા થઈને બધી બુક બનાવવામાં આવી છે. તો આ છ કારકમાં એમણે પણ અમુક જે ક્વેશ્ચન લીધા છે ઘણા ઇન્ટરેસ્ટિંગ છે, એટલે આઈ બ્રોટ ધીસ બુક ફોર યુ. સૌથી પહેલો પ્રશ્ન આપણને થાય કે કારક કોને કહેવાય. જો ધ્યાનથી સાંભળો, ચર્ચા બધી બહુ સાયન્ટિફિક છે, આખું આપણે ડિસ્કશન છે એનું ચાલે છે કે કોઈ પણ એક કાર્ય થાય એને આપણે વધારે એનાલાઇઝ કરીએ. હવે કાર્ય ઇઝ એની એક્શન, એક્શન કેન બી એનીથિંગ, બરાબર. આ બુક મેં ઉપાડી, આ ફોન મેં ઉપાડ્યો, હું અહીંથી અહીંયા ચાલ્યો, એવરીથિંગ ઇઝ એન એક્શન, કરેક્ટ. કોઈ પણ એક્શન, કોઈ પણ કાર્ય થાય તો એ કાર્ય થવામાં કોણ કોણ રિસ્પોન્સિબલ છે એ આપણે અત્યારે સમજવાની ટ્રાય કરીએ. કોઈ પણ એક જ એક્શનને ધ્યાનમાં રાખીને હવે એમાં વધારે ડિટેલમાં આપણે જોઈશું. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે કારક કોને કહેવાય. એક વસ્તુ છે કાર્ય અને એક છે કારક. કાર્ય એટલે એક્શન. કારક કોને કહેવાય, કે કાર્ય થવામાં જે પણ રિસ્પોન્સિબલ હોય, કાર્ય કા જો જનક હો अर्थात क्रिया को जो उत्पन्न करने वाला हो उसे कारक कहते हैं। जेवी तो एक्शन शू थे कि आ फोन में उपाड़ो ये अपनी एक्शन है बराबर। तो फोन उपाड़ो एम कार्य क्यू थ फोन नु उपाड़व कहू हाथ नु हलन चलन कहू मारा जीव ना विचारों कहो के बदा द्रव्य इन्वोल्व थे एक कार्य कहो ख्याल आ तो ये कार्य कहवा जे जे रिस्पोन्सिबल है जे क्रिया ना जनक है जो डेफिनेशन लखी हो जे क्रिया नो जनक है अर्थात क्रिया उत्पन्न करवा वालू तेने कारक कहे जे क्रिया नो जनक है अथवा का क्रिया उत्पन्न करवा वालू तेने कारक कहे। तो सेकंड क्वेश्चन है यहाँ के कारक कौन कहवावा लायक है हु कैन बी कॉल्ड कारक कारक कहवा लायक कौन है। तो जो किसी ना किसी रूप में क्रिया अथवा व्यापार के प्रति प्रयोजक हो जे कोई ने कोई फॉर्म में एक क्रिया में इन्वॉल्व होए इन्हें कारक कहवामां आवे छे। आ ख्याल में आए थे बदा जी रीत फोन उपाड़ा ये एक्शन थी कौन कौन इन्वॉल्व है हूँ जीव आ शरीर ना परमाणु आ फोन ना परमाणु अरे आ टेबल ना परमाणु भी इन्वॉल्व है जम के पहला टेबल एम पड़ू पे अहिया आकाश न प्रदेश धर्म द्रव्य ए बदा एवं इन्वॉल्व है तो बधाने कारक कहवामां आवे बदा। હવે જયારે સમજો જેમ જેમ આપણે સ્થૂળતાથી સૂક્ષ્મતા તરફ જતું તો બધા દ્રવ્યને એક ઓલામાં નાખી દેતું કે ભાઈ આ તો બધું વ્યવહાર છે ખ્યાલ આવે એમ કરીને એને પરમાં નાખી દેતું અને પછી ખાલી એક ફોન ઉપર જ એપ્લાય કરતું એક વ્યવહાર કારકો છે અને એક નિશ્ચય કારકો એ આપણે આવતું જેમ જેમ ધીરે ધીરે જશું એમ વ્યવહાર કારક એટલે જ્યાં એક દ્રવ્યનો બીજા દ્રવ્ય પર આરોપ આપવામાં આવે તો એને વ્યવહાર કારક કહેવાય છે અને જે એક જ દ્રવ્યની અંદર આખું એક્શનને નિરૂપણ કરવામાં આવે તો એને નિશ્ચયકારક કહે એ આપણને પરિભાષા આમાં આવશે જે જિજ્ઞાસામાં પ્રશ્નોત્તરમાં આવે હવે આપણે લાસ્ટ ટાઈમ પરિભાષાઓ તો જોઈ લીધી છે છ કારકની પણ બિફોર વી ગો અને રી લુક એટ ધેટ રિવિઝન તરીકે આઈ વોન્ટ ટુ શો યુ સમથિંગ હેલ્પ I want to show you something else એટલે આખી વસ્તુને આપણે વધારે કોર્ડિનેટ કરીએ છીએ જો સમજો કોઈ પણ કાર્ય થાય છે કાર્યમાં આપણે એમ કહે ને કે પાંચ સમવાય હોવા જોઈએ પાંચ સમવાય હોવા જોઈએ સમવાય એટલે કે કોઈ પણ પાંચ વસ્તુ સાથે થવી જોઈએ ત્યારે કાર્ય થાય છે કોઈ પણ પાંચ વસ્તુ સાથે હાજર હોવી જોઈએ તો કોઈ પણ કાર્ય થાય છે કઈ કઈ પાંચ વસ્તુ ઓર્ડર વાઇઝ નથી જોતા એમ જ જોઈએ છે ચલો અમે ચાર લખી નાખ્યું એક છે નિયતિ આ છે નિમિત્ત ચાલો નિમિત્ત પછી એક છે હોનહાર અથવા ભવિતવ્ય આ નિયતિને તમે કાળલબ્ધિ પણ કહી શકો કાળલબ્ધિ અને હોનહારને ભવિતવ્ય પણ કહી શકાય બરાબર જુદા જુદા નામ છે એક જ વસ્તુના આ છે નિમિત્ત અને અહીંયા હું લખું છું ઉપાદાન બરાબર ઉપાદાનની અંદર બે ભેદ પાડ્યા નિમિત્ત પછી બીજું છે સ્વભાવ અને અહીંયા બરાબર એકચ્યુઅલી અહીંયા એમ કહેવાય કે પુરુષાર્થ પાંચ સમવાય કયા કયા છે? નિયતિ અથવા કાળલબ્ધિ, નિમિત્ત, સ્વભાવ, પુરુષાર્થ, હોનાર અથવા ભવિષ્ય. એટલું ક્લિયર છે બધાને? ઓકે. એની સાથે સાથે આ જ સિદ્ધાંતની સાથે કાર્યક્રમમાં નિમિત્ત અને ઉપાદાનનો આરોપ આપવામાં આવે છે, જે મેં એ પણ લઈ લીધા. તો આ જે સ્વભાવ અને પુરુષાર્થ જે છે એ દેવ ઉપાદાનના ભેદ છે. ફરી સ્વભાવ અને પુરુષાર્થ એ બે ઉપાદાનના ભેદ છે. જો થોડું થિયરી છે, શબ્દો સાંભળી લો, પછી એને આપણે કોરિલેશન કરશું કોઈ એક્શન સાથે, તો તમને વધારે ખ્યાલમાં આવશે. સ્વભાવ અને પુરુષાર્થ એ બે ઉપાદાનના ભેદ છે. હવે પુરુષાર્થ અથવા એને એમ પણ કહેવાય કે ક્ષણિક ઉપાદાન, આને કહેવાય ત્રિકાળી ઉપાદાન. આના બે ભેદ, તત્ સમયની યોગ્યતા અને આને કહેવાય અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય સહિત દ્રવ્ય. અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય સહિત દ્રવ્ય તત્સમયની યોગ્ય. જો ફરીથી રિકેપ કરી લઈએ, કોઈ પણ કાર્ય થાય ત્યારે પાંચ સમવાય હાજર હોવા જોઈએ. નિયતિ અથવા કાળલબ્ધિ, હોનહાર અથવા ભવિષ્ય. આ બે વસ્તુ જે છે એ બે વસ્તુ કઈ કોઈ જુદી વસ્તુ નથી. જ્યારે પણ કોઈ પણ કાર્ય થાય એ ટાઈમ ફ્રેમને, એ ટાઈમ મોમેન્ટને નિયતિ કહેવાય. બરાબર? જ્યારે પણ કોઈ પણ કાર્ય થાય એ ટાઈમને જ નિયતિ કહેવાય. અને જે કાર્ય થયું એ કાર્ય ઇટસેલ્ફ ઇઝ કોલ્ડ હોનહાર ઓર ભવિષ્ય. એટલે મેં એને જુદા કરી દીધું. તો હવે કાર્ય થવામાં કારણ કોણ? તો ત્રણ, કાં તો નિમિત્ત અથવા સ્વભાવ એટલે કે ત્રિકાળી ઉપાદાન, અથવા પુરુષાર્થ એટલે ક્ષણિક ઉપાદાન. તો આને આપણે ઉપાદાનના બે ભેદ તરીકે લીધા, ત્રિકાળી ઉપાદાન, ક્ષણિક ઉપાદાન. ક્ષણિક ઉપાદાનના બે ભેદ, એક છે અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય સહિત દ્રવ્ય અને એક છે તદ સમયની યોગ્ય. તમને યાદ હોય તો આપણે આ આખો ચાર્ટ પહેલા અભાવમાં બી જોયેલો છે. બરાબર? પણ અહીંયા આનું વધારે રિલેવન્સ છે એટલે મેં ફરીથી એને ડ્રો કર્યું. હવે જો કોઈ પણ કાર્ય થયું, જેવી રીતના કે આ ફોનને આપણે અહીંયાથી ઉપાડ્યો હતો અને એને મેં અહીંયા મૂક્યો, બરાબર? તો કાર્ય શું થયું કે આ ફોન અહીંયાથી અહીંયા ગયો. તો સૌથી પહેલા ક્યારે થયું કાર્ય? તો એ ટાઈમ ફ્રેમમાં થયું કે જ્યારે મેં એને વોટએવર 10:35 ઉપાડ્યો અને અહીંયાથી અહીંયા મૂક્યો, એ 10:35 કાર્ય થઈ ગયો. શું એક્શન થઈ? કે ફોન અહીંયાથી અહીંયા ગયો, એને કહેવાય ફોન. બરાબર? ઓકે. તો હવે થાય છે કાર્યમાં કારક કોણ? એક છે નિમિત્ત, બીજું ઉપાદાન. હવે નિમિત્તમાં કોણ કોણ આવશે? જીવ કે જેને વિકલ્પ થયો કે હું ઉપાડું. બીજું આ શરીરના પરમાણુઓ કે જેના નિમિત્તે ફોન અહીંયાથી ઉપડ્યો ને અહીંયા આવ્યો. ત્રીજું એ ટેબલ અને આ પેવમેન્ટ કે જેના આધારે ફોન રહેલો છે. આ બધા નિમિત્તે કે ને અહીંયા આકાશના પ્રદેશો, અહીંયા સમજો આકાશના પ્રદેશ ના હોય ને અહીંયા દિવાલ ઉભી હોય તો અહીંયાથી અહીંયા ન જઈ શકે. ખ્યાલ આવે? તો આ જે અન્ય દ્રવ્ય એ ફોનની ગતિમાં ત્યારે અનુકૂળ થવામાં એનો આરોપ આપવામાં આવે છે એ બધાને નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્ત એક નહીં, અનેક હોઈ શકે છે. કોઈ પણ એક એક્શનમાં અનેક નિમિત્ત હોઈ શકે છે. પણ કાર્ય તેમાં થયું તો ફોનમાં જ થયું. ખ્યાલ આવે છે? કાર્ય ફોનમાં થયું તો ઉપાદાન કોનું? કે ફોન. ખ્યાલ આવે? જે ફોન અહીંયાથી અહીંયા ગયો તો ઉપાદાન કોનું? કે ફોન. આટલો ખ્યાલ આવ્યો? ઓકે. હવે છે ત્રિકાળી ઉપાદાન. આ ફોન તેનો બનેલો છે? કયા મટીરિયલનો? ઉજ્જવલ દ્રવ્ય. બરાબર? મેટલનો, પ્લાસ્ટિકનો, વોટર, ઉજ્જવલનો બનેલો છે. એ પૂજલમાં ગમન કરવાની શક્તિ છે કે નહીં? કયા ગુણ ને કારણે? ક્રિયાવર્તી શક્તિ ને કારણે. હવે સપોઝ એમાં ગમન કરવાની શક્તિ જ ન હોય તો ગમન થઈ શકે અહિયાંથી અહિયાં ન થઈ શકે. બરાબર, જેવી તમારે આકાશ દ્રવ્ય ને અહિયાંથી અહિયાં હલાવવું હોય તો કરી શકાય? ન કરી શકાય, કેમ કે એમાં ગમન કરવાની શક્તિ જ નથી. તો કોઈ પણ દ્રવ્યમાં ત્રિકારી શક્તિ હોવી કે ભાઈ ગમન કરી શકે, ખ્યાલ આવે છે? એને કહેવાય ત્રિકારી ઉપાધિ. એને કહેવાય ત્રિકારી ઉપાધિ. તો આ ત્રિકારી ઉપાધાના ફોનમાં ક્યારે છે? એવરી મોમેન્ટ છે, એવરી મોમેન્ટ છે. આ ગમન ક્યારે થયું? 10:35 થયું. ખ્યાલ આવે? ચલો એને લખી જ નાખ્યો એટલે યાદ રહે આપણને. 10:35 AM એ ગમન થયું. તો શક્તિ તો ત્રિકારી છે, તો પેલા ગમન કેમ નહીં થયું? ખ્યાલ આવે? આ ક્વેશ્ચન ઉભો થાય ને કે પહેલા ગમન કેમ નહીં થયું? કેમ કે ત્રિકારી શક્તિ હોવા છતાં there is something else, there is another factor which is the main reason કે જેને કારણે એ મૂવમેન્ટ થઈ. તો હવે એ અધર ફેક્ટર કોણ છે? તો એને કહેવાય ક્ષણિક ઉપાદાન. ક્ષણિક ઉપાદાન, ક્ષણિક ઉપાદાન એ એવી વસ્તુ છે કે ભલે દ્રવ્યમાં ત્રિકારી શક્તિ હતી, ભલે આ બધા નિમિત્તો તો 10:30 AM પણ હતા ને, ટેબલ બી ક્યારે હતું, આ પણ ક્યારે હતું, હું બી અહીંયા જ હતો, પણ તો પણ ત્યારે આ ગમન નહીં થયું. તો નિમિત્તો બી હાજર હતા. ખ્યાલ આવે છે? નિમિત્તો હાજર હતા, એ ફોનમાં ત્રણેય કાળ ગમન કરવાની શક્તિ પણ છે. એવું હોવા છતાં દેર ઇઝ સમ અધર ફેક્ટર વિચ હેઝ અ પ્રિડોમિનન્ટ રોલ ઇન ડિસાઇડિંગ કે ક્યારે ગમન થશે. તો એ કયું ફેક્ટર છે? સજ સમયની યોગ્યતા, એટલે કે ક્ષણિક ઉપાધાન. એટલે કે ઈ ફોનની એ મુમેન્ટ પર એ મુવમેન્ટ થવાની શક્તિ. ખ્યાલ આવે છે? ઓકે, હવે મને કહો કે સપોઝ આ ફોન ક્યાં પડ્યો? રમેશભાઈના ટેબલ પર, છેલ્લી બેન્ચ પર, અને મારે એને આ ટેબલથી અહીંયા મૂવ કરવો છે. બરાબર, આપણું કાર્ય શું છે? સી વોટ યુ આર ટોકિંગ અબાઉટ ઇઝ કે કોઈ પણ એક કાર્ય થયું, કાર્ય શું છે આપણા? વોટ ઇઝ ધ ફ્રેમ ઓફ કરંટ ડિસ્કશન? કે આ ફોન છે અહીંયાથી અહીંયા ગમન થયું, દેટ ઇઝ એક્શન યુ આર ટોકિંગ. બરાબર, તો એ એક્શનમાં કોણ કોણ હોવા જોઈએ? સૌથી પહેલા તો એક કયા મુવમેન્ટ પર એક્શન થઈ? તો 10:35 AM એ મુવમેન્ટ થઈ. શું મુવમેન્ટ થઈ? કે ફોન અહીંયાથી અહીંયા ગયો. શું મુવમેન્ટ એને ભવી કર્યો હતો ફોન આવી ગયા? બરાબર, હવે એમાં કોણ કોણ એડિશનલ સપોર્ટર્સ છે કે હું કે જેને ફોન મૂવ કર્યો, અથવા જીવ જેને વિચાર આવ્યો, આ શરીરના પરમાણુઓ, આ ટેબલ, આ પેવમેન્ટ, અહીંયાના આકાશના પ્રદેશો, આદિ આદિ બધા, એ બધા નિમિત્ત કાર્ય કેમાં થયું? કે ફોન ઇટસેલ્ફ, તો એ ફોન ઇટસેલ્ફ કુદરતના પરમાણુઓ છે જેમાં ત્રણેય કાળ મૂવમેન્ટ થવાની શક્તિ છે, ક્રિયાવર્તી શક્તિને કારણે. બરાબર, એવું હોવા છતાં દેર ઇઝ સમ અધર ફેક્ટર જેને કહેવાય ક્ષણિક ઉપાદાન. એ મુવમેન્ટ પર જ એ ફોનને મૂવ થવાની શક્તિ, એને કહેવાય ક્ષણિક ઉપાદાન. બરાબર, નાવ વી આર સેઇંગ કે સપોઝ એ ફોન ત્યાં નિમિષભાઈના ડેસ્ક પર પડ્યો છે, અને મારું એક્શન શું છે? કે મારે એને આ ટેબલથી અહીંયા મૂવ કરવો છે. બરાબર, આ એક્શન પૂરું કરવા પહેલા આઈ નીડ અ નેસેસરી એક્શન કે ફોન પહેલા ત્યાંથી અહીંયા આવવો પડશે કે નહીં. બરાબર, ઓકે, તો એ નેસેસરી એક્શન છે કે નહીં? કેમ કે ત્યાંથી સડનલી અહીંયા મૂવ થાય તો મારું એક્ટ પૂરું ન થાય, અને આઈ કેનોટ મૂવ ધીસ ફોન ફ્રોમ હિયર ટુ હિયર, અને એના પછી હું વિચાર કરું કે ચાલ પહેલા એને મારે ત્યાંથી અહીંયા લાવવો પડશે. ટાઈમ ફ્રેમ કેનોટ બી અધરવાઇઝ, ઇટ હેઝ ટુ બી કે પહેલા એને મારે ત્યાંથી અહીંયા લાવવો પડશે, પછી એને અહીંયાથી અહીંયા લાવવો પડશે. બરાબર, તો સપોઝ મારું કાર્ય થયું 10:35 AM, અને એ ફોનને ત્યાંથી અહીંયા આવતા સપોઝ 5-1 મિનિટ લાગે છે, ઇમેજિન કરો, તો મારે એ કાર્ય કેટલા વાગે કરવું પડશે? 10:34 AM એ કાર્ય થવું પડશે. ખ્યાલ આવે? ઓકે, હવે એ કાર્ય જે થયું, એ કાર્ય આ ફોન જે દ્રવ્ય, ફોનના પરમાણુઓ છે એના દ્રવ્યમાં થયું, ગુણમાં થયું કે પર્યાય?
તમને શું લાગે કે જે ત્યાંથી અહીંયા મૂવમેન્ટ થઈ ફોનની, એ ફોનના દ્રવ્યમાં થયું, ગુણમાં થયું કે પર્યાયમાં થયું? પર્યાયમાં થયું. પણ એ પરમાણુ સ્વયં ત્યાંથી અહીંયા મૂવ થયા? એવું તો નથી ને કે એ પર્યાય કંઈક જુદી છે અને ફોનના પરમાણુ ત્યાં જ રહી ગયા, એવું તો ન થયું ને? આખું દ્રવ્ય ત્યાંથી અહીંયા આવ્યું છે, એ પરમાણુ આખા દ્રવ્ય આવ્યા છે ને, એટલે એને શું કહેવાય? અનંતર પૂર્વ ક્ષણવત. અનંતર એટલે વિધાઉટ અ ગેપ, અંતર રહિત. અન અંતર, વિધાઉટ ગેપ, અંતર રહિત, પૂર્વ, આની પહેલા, જે આપણું ફ્રેમ ઓફ એક્શન છે એની પહેલા, ક્ષણવર્તી એટલે એના પૂર્વ ક્ષણમાં જ, એના પૂર્વ ક્ષણમાં જ પર્યાય સહિત દ્રવ્ય. એ પર્યાય જે છે એ ફોનની પર્યાય, એ પર્યાયમાં રહેલા બધા દ્રવ્યના પરમાણુ સહિત એ ફોન અહીંયા હાજર હતો, તો એ કાર્ય અહીંયાથી આમ થયું. ચાલ આવે. દિસ ઇઝ અ લિટલ કોર્સ એક્ઝામ્પલ. પણ હવે સપોઝ આપણે થોડું વધારે લાંબા જઈએ કે ઓલી બાય રોટલી બનાવે છે, રાઈટ? ટિપિકલ એક્ઝામ્પલ, જે બાય રોટલી બનાવે છે, રોટલી બનાવવા માટે એક્શન શું છે? કે બાય રોટલી બનાવે છે. હવે એના એ એક્શન પૂરું પાડવા માટે એને પહેલા લોટ જોશે, લોટ માટે બાંધવો પડશે, એના માટે એને પાણી, લોટ આદિ બધા ઇન્ગ્રેડિયન્ટ જોશે, એના માટે એને ઘઉં જોશે, બરાબર છે? તો આ જે ઓર્ડર વાઇઝ કામ થાય છે, પહેલા ઘઉં લેશે, એને ક્રશ કરીને લોટ બનાવશે, પછી પાણી નાખશે. તો કોઈ પણ કાર્ય જે થાય છે એ કાર્ય થવામાં જે ક્રમ સહિત કાર્ય થવું જોઈએ, એ દરેક ક્રમમાં એ પર્યાયો એ સમયે જ હોવી જોઈએ, તો આપણું ડિઝાયર્ડ કાર્ય થઈ શકે. ખ્યાલ આવે છે? આપણું ડિઝાયર્ડ કાર્ય જે છે એ ડિઝાયર્ડ કાર્યની પહેલાની મોમેન્ટમાં એ દ્રવ્યની જે હાલત હોવી જોઈએ, એ હાલતનું હોવું એને કહેવાય અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય સહિત. ખ્યાલ આવે છે? હવે સપોઝ તમે આને કોર્સથી જુઓ તો એ રોટલી બનાવવા માટે ઘઉંની જરૂરત છે, એ પૂર્વ કાર્ય થયું. પણ એને સૂક્ષ્મતાથી જુઓ તો દરેક પર્યાયને એની પૂર્વ પર્યાય પર આરોપ આપી શકાય કે આના માટે આની જરૂરત છે, આના માટે આની જરૂરત છે, આના માટે આની જરૂરત છે. ખ્યાલ આવે છે બધાને? આ બધાને ખ્યાલ આવ્યો? કરી સપોઝ મારું કાર્ય અમે કોર્સથી ડિફાઇન કરું કે આ ફોનને અહીંયા ની અહીંયા મૂકવો છે, પણ હું વધારે સૂક્ષ્મતાને ડિફાઇન કરું કે મારે ફોનને અહીંયા મૂકવો છે, તો એની પહેલા પૂર્વ ક્ષણવર્તી કાર્ય શું હોય? કે ફોન અહીંયા હોવો જોઈએ, એની પહેલાનું અહીંયા હોવો જોઈએ, અહીંયા હોવો જોઈએ, અહીંયા હોવો જોઈએ. ખ્યાલ આવે છે? તો કોઈ પણ કાર્ય થાય એ કાર્ય માટે એની પૂર્વ ક્ષણવર્તી પર્યાય રેડી હોવી જોઈએ. ખ્યાલ આવે ને? ઓકે, સપોઝ આ ખ્યાલમાં આવી ગયો. ઓકે, આવું હોવા છતાં હવે સપોઝ મારે ફોનને અહીંયા મૂકવો છે, એના માટે પૂર્વ ક્ષણમાં અહીંયા હોવો જોઈએ. તો અહીંયા સુધી તો આવી ગયો, આ બધું એને ટ્રાવેલ થઈ ગયું અહીંયા સુધી આવી ગયું, પણ હજી પણ એની પાસે ઓપ્શન છે કે નહીં કે અહીંયા જાય ત્યાં પડી જાય? છે કે નહીં ઓપ્શન? ઓપ્શન છે કે નહીં કે આ ફોન અહીંયાથી આ ડેસ્ક પર, અહીંયા પેમેન્ટ પર મુકાય, અથવા અહીંયાથી હાથ છૂટી જાય ને ફોન નીચે પડે? જ્યાં સુધી કાર્ય થયું નથી ત્યાં સુધી બધી પૂર્વ ક્ષણવર્તી પર્યાય રેડી હોવા છતાં એ મોમેન્ટ પર કાર્ય થશે કે નહીં એ હજી સ્વતંત્ર છે. ખ્યાલ આવે છે? સપોઝ ભાઈએ ઘઉં લાવી, એને લોટ બી બનાવ્યો, એટલે ગ્રાઇન્ડ કર્યો, એને એમાં પાણી નાખીને બનાવ્યો પણ થઈ, અને એને બધા રોયણા પણ પાડ્યા, પણ હવે એની પાસે પહેલા નથી તો રોટલી ના બને. ખ્યાલ આવે છે? એટલે ક્ષણવર્ત, પૂર્વ ક્ષણવર્તી પર્યાય હોવા છતાં પણ કાર્યનો કરતા કોણ? ખ્યાલ આવે છે? જો કોઈ પણ પદાર્થમાં સ્વીકારી યોગ્યતા તો છે, કોઈ પણ એક્શન થવાની, એક્શન શું હતી આપણી? કે ફોનને અહીંયા મૂકવો છે, એનામાં સ્વીકારી યોગ્યતા તો છે. હવે એ એક્શનને પૂરું પાડવા માટે એની જે પૂર્વ ક્ષણવર્તી પર્યાયો હોવી જોઈએ એ પણ છે, તો પણ
એ કાર્ય થવામાં એ સમયની એ પર્યાયની યોગ્યતા તદ સમયની યોગ્યતા એ એનું નિયામક કારણ છે. નિયામક એટલે કે ફાઇનલ એનું મેન કારણ કોણ? કોઈ પણ પર્યાય એટલે કોઈ પણ એક્શન એ પર્યાયમાં એ રીતે એક્શન થવાની યોગ્યતા હોય એનું મેઇન કારણ છે. આપણે આખું શું કામ જોયું? કેમ કે હવે આપણે છ કારકો જોશું. આપણું મેઇન ચેપ્ટર છે છ કારક. કોઈ પણ કાર્ય કરવામાં જે જે એમાં ઇન્વોલ્વ હોવા જોઈએ એને કારકો કહેવાય છે. તો આપણે પહેલા એ જોવું પડશે ને કે કાર્ય કરવામાં મેઇન રિસ્પોન્સિબલ કોણ? તો મેઇન રિસ્પોન્સિબલ છે તત્ સમયની યોગ્ય. કોર્સથી કહેવામાં આવે તો એ પણ કહેવાય કે નિમિત્ત જોશે ને હા જોશે. સ્વભાવ જોઈ છે ને તો જોઈ. અનંત પૂર્વ ક્ષણવર્તી પર્યાય જોયું છે તો જોઈ. ખ્યાલ આવે? તો કોર્સથી કહેવામાં આવે તો એ આ બે સ્વભાવ આ ત્રણ એના પર પણ આરોપ આપવામાં આવે છે. પણ મેઇન રીઝન કોણ? તો તત્ સમયની યોગ્ય. જો આ ક્વેશ્ચન અહીંયાથી વાંચ્યું છે કાર્ય કે કારક કિસને કહે જાતે? કોઈ પણ કાર્ય થયું એક મિનિટ પહેલા તો આ જોઈ લે છે નવા લોકો આવ્યો ને ફરી કારક કોને કહેવાય? કારક કિસે કહે છે? જો ક્રિયા કા જનક હો, જે ક્રિયાનો જનક હોય અથવા ક્રિયા ઉત્પન્ન કરવા વાળો હોય, જે ક્રિયાનો જનક હોય અથવા ક્રિયા ઉત્પન્ન કરવા વાળો હોય એને કારક કહેવાય છે. ખ્યાલ આવે? તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કોઈ પણ કાર્ય થયું એમાં કારક કેટલા? કારક કિસને કહે જાતે? આ જે ષટ કારક છે ને એને સમજવા માટે આપણે પહેલા ચાર કારકને એસ્ટાબ્લિશ કરીએ. ખ્યાલ આવે? કેવી રીતના કનેક્શન બેસે આપણે જોશું થોડી. કાર્ય કે કારક કિસને કહે જાતે? તો ચાર કહે જાતે. પહેલું, ઉસ સમય કી પર્યાય કી યોગ્યતા. કાર્ય કે કારક કિસને કહે જાતે? ચાર કહે. પહેલું, ઉસ સમય કી પર્યાય કી યોગ્યતા. બીજું, અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય. એકચ્યુઅલી ખરીદ દ્રવ્ય, કેમ કે એ જ દ્રવ્યની એવી પર્યાયની હાલત હોવી જોઈએ, કોઈ બીજા દ્રવ્યની હાલત તો ન ચાલે એમ. એ કહેવા માટે શરીર દ્રવ્ય. પણ વેન યુ સે પર્યાય, ઇટ ઇઝ અન્ડરસ્ટુડ કે દ્રવ્ય એની સાથે છે, એટલે સમટાઈમ્સ દે ડોન્ટ સે. ઓકે, તો સેકન્ડ, અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય. થર્ડ, ત્રિકાળી ઉપાદાન. અને ફોર્થ, નિમિત્ત. इस प्रकार कार्य के कारक चार कहे जाते हैं. हमें अपने मेन चैप्टर नो कंटेंट टू है कि षट कारक के कारकों कितना है? छह. पर ये छह कारकों के में लगावा लिमिट में के स्वभाव में के अपूर्व क्षणवर्ती पर्याय में के तत् समय योग्यता में. पर जो कारक कोने कहवाई? जे कार्य नो जनक हो, જે કાર્યને ઉત્પન્ન કરે એને કારક કહે. હવે લાસ્ટ ટાઈમ આપણે જોયું, ફરી જોઈએ. કરતા કારક છ પ્રકારના છે. ચલો એ બી લખી નાખો. જો આ એક મિનિટ થોડુંક અલગ રીતે લખો. ત્યારે કાર્ય થયું તેમાં કેટલા પ્રશ્ન ઉભા થાય છે એ રીતે લખો. કાર્ય થવામાં કેટલા પ્રશ્ન ઉભા થાય છે? કાર્ય થવામાં કેટલા પ્રશ્ન ઉભા થાય છે? રાહુલ ભાઈ લાસ્ટ ટાઈમ કીધું હતું એ જ અલગ વર્ડ માં હું કહું છું કે પહેલું કિસને કિયા, કોણે કર્યું, એ તમે છ માં જ લખી શકો. ઉપર કિસને કિયા કોણે કર્યું એનો આન્સર છે કરતા કોણ છે, એમાં ડેશ કરીને લખો કરતા. સેકન્ડ ક્યાં કિયા શું કર્યું એટલે ડેશ કરીને કરો. ખ્યાલ આવે? થર્ડ કિસ સાધન દ્વારા કિયા, થર્ડ કિસ સાધન દ્વારા કિયા ડેશ કરણ. કિસકે લીએ કિયા, કિસકે લીએ કિયા સંપ્રદાન. પાંચમું કિસને કિયા, કિસમે સે હા સર કિસમે સે કિયા, કિસમે સે કિયા તો અપાદાન. અને છઠ્ઠું કિસકે આધાર સે કિયા, કિસકે આધાર સે કિયા અધિકરણ, અધિકરણ. તો કારકો કયા કયા છે? કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ. ચલો બધા સાથે બોલશું, યાદ રહી જાય. પહેલું કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ. હવે જો આપણે આ જે સમજ્યા ને એ થોડું ટોપિક થી જુદું છે, પણ હવે તમને વધારે ખ્યાલ આવશે. કાર્ય કોઈ પણ થયું, એ કાર્ય થવામાં તમે મેક્રોસ્કોપિક થી માઇક્રોસ્કોપિક વ્યૂમાં જાઓ, સ્થૂળતાથી સૂક્ષ્મતામાં જાઓ. તો સ્થૂળતાથી એમ કહેવાય કે નિમિત્તે કાર્ય કર્યું. ખ્યાલ આવે છે? ફોન કોને અહીંયા મૂક્યો? તો સોમિલભાઈએ મૂક્યો. ખ્યાલ આવે છે? જ્યાં સ્થૂળતાથી વાત કરવામાં આવે તો નિમિત્તથી વાત કરવામાં આવે, જ્યાં સૂક્ષ્મતાથી વાત કરવામાં આવે તો એ સમયની યોગ્યતાથી વાત કરવામાં આવે. કે ફોન કોણે અહીંયા મૂક્યો? એ ફોનની પોતાની યોગ્યતાથી એ ત્યાં ગયો. આ ખ્યાલ આવે છે? હવે કોઈ પણ કાર્યને જે આપણે કારકની પરિભાષા જોઈએ ને, એ જે કાર્યનું જનક હોય એને કારક કહેવાય. તો જ્યાં સ્થૂળતાથી જનક કહેવામાં આવે તેવું હોય તો પછી ઘણા બધા દ્રવ્યો પર આરોપ આવે. કે કરતા કોણ? કે સોમિલભાઈ. કર્મ કોણ? કે ફોન. ક્રિયા શું થઈ? કે અહીંયા મુકાયો. એવી રીતના તમે બે દ્રવ્યને જયારે સાથે કરીને કરો તો એને વ્યવહાર કારક કહેવાય છે. ફરીથી હવે આપણે અલગ રીતે એને ડ્રો કરીએ તો તમને વધારે ખ્યાલ આવે. આ છે વ્યવહાર કારક. અહીંયા છે નિશ્ચય કારક. તમે એકમ લિનિયર લાઈનમાં ડ્રો કરજો નીચે. વ્યવહાર કારક, નિશ્ચય કારક, બરાબર. અને આને આપણે ચાર ઓલામાં લખીએ. નિમિત્ત, ત્રિકાળી સ્વભાવ, અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય અને સત સમયની યોગ્યતા. તો જ્યાં તમે છ કારકને વ્યવહારમાં અપ્લાય કરો, વ્યવહારથી, તો ઘણા બધા દ્રવ્ય મળીને એના પર આરોપ આપવામાં આવે છે. એટલે નિમિત્ત કરતા થાય છે, બરાબર. અને જ્યાં તમે નિશ્ચય કારક લગાવો તો એ સૂક્ષ્મતાનું વર્ણન છે. અને કદાચ તમે આમ બી ડ્રો કરી શકો. સૂક્ષ્મતાનું વર્ણન છે તો એ તત્ સમયની યોગ્યતા પર જ છ કારકો લાગુ પડે છે. જો ઉદાહરણથી આપણે જોઈએ, આપણે ઉદાહરણથી જોઈએ. કુંભારે ઘડો બનાવ્યો, બરાબર. એ આપણું એક્શન છે. એક્શન શું છે? કે કુંભારે ઘડો બનાવ્યો. હવે ત્યાં આખી સિચ્યુએશનને પહેલા જોઈ લઈએ કે કુંભારે શું કર્યું. પહેલા તો માટી લયા છે બજારમાંથી, બજારમાંથી ડ્રાય રેડ કલરની માટી લયા છે. પછી એમાં એને પાણી આથી નાખીને એપ્રોપ્રિએટ ઇવેન્ટ કર્યું, બરાબર. અને એક આખું સ્પેસ જેવું એને તૈયાર કર્યું. પછી એને પોતાના ઇક્વિપમેન્ટ તૈયાર કર્યા. ઇક્વિપમેન્ટમાં શું કર્યું એને, કે વ્હીલ જેવું લીધું, જે વ્હીલ હોય અને એને વચમાંથી ચીલી મારીને એને વ્હીલને હવામાં રાખ્યું, સો દેટ હી કેન રોટેટ ધ વ્હીલ, બરાબર. પછી એને એક દાંડો લીધો મોટો અને એક સાઈડના વ્હીલના એક સ્પોકમાં એને લગાડ્યો અને એને જોરથી વ્હીલને ફરાવ્યું, બરાબર. હવે વ્હીલ એકદમ જોરથી ફરવા લાગ્યું, પછી એને શું કર્યું કે માટી એને લીધી અને એને વચમાં મૂકી, એટલે માટી પણ ફરવા લાગી. તો નાવ હી કેન શેક યુનિફોર્મ, બરાબર. એટલે એને માટીને વચમાં મૂકી અને પોતાના હાથથી એને શેપ આપવા લાગ્યો. શેપ આપીને એને આખો ઘડાનો શેપ એને આપ્યો. પણ દિસ ઇઝ સ્ટીલ વેટ ઘડો, બરાબર. એટલે પછી એને શું કહ્યું, એટલું થ્રેડ લીધો અને થ્રેડથી એને નીચેથી કટ કર્યો. કોઈ બધ જોયો છે ઘડા બનતા? ઓકે. એને થ્રેડ લીધો અને નીચેથી એને કટ કર્યો, એટલે નીચેની માટી જુદી અને ઉપરનો ઘડો જુદો. પછી એને એ વેટ ઘડાને એકદમ ડેલિકેટલી એને ઉપાડ્યો અને એને લઈને અવનમાં મૂકી દીધો. એ અવનમાં શું કર્યું, એ પાણી ડ્રાય કર્યું અને અંદર ઓલા માટીમાં ફ્યુઝન જે પણ કર્યું, એટલે ઘડો પાકો કડક થઈ ગયો, બરાબર. આ આખી એક્શન આપણે કરી, આ આખી એક્શન થઈ. તો સપોઝ એક કુંભાર માટી લાવ્યો, કેટલા વાગે? એક વાગે, ઇમેજિન કરો. અને ઘડો કેટલા વાગે બન્યો? સપોઝ 4 વાગે. તો કાર્ય કેટલા વાગે થયું? 4 વાગે. તો કાળ લબ્ધિ કોને કહેવાય? જે સમયે કાર્ય થાય તે સમયને કાળ લબ્ધિ કહે. તો અહીંયા કાળ લબ્ધિ કેટલા વાગે છે? 4 વાગે, બરાબર. ઓકે. કાર્ય શું થયું? ઘડો બન્યો. એટલે શું એક્શન થઈ અથવા શું કાર્ય થયું એને જ કહેવાય ભવિષ્ય. એટલે અહીંયા ઘડો બન્યો એ ભવિષ્ય, કાર્ય થયું ઘડો બન્યો, બરાબર. નિમિત્ત કોણ કોણ છે અહીંયા? જેટલી આપણે સિચ્યુએશન જોયું ને, એ સિચ્યુએશનમાં માટી સિવાય એનું બધું જ લિમિટ. એટલે બજારમાંથી એ લાવ્યો તો બજારના લોકો લિમિટ, બરાબર. એ માટીના પરમાણુ એની જાતે પોતાના ઘરે આવ્યું, સમજો. તો બજારના લોકો નિમિત્ત, એ કુંભારનું શરીર નિમિત્ત, એના કુંભારનો જીવ પણ પોતે નિમિત્ત, એ ચક્ર પણ નિમિત્ત, દાંડો પણ નિમિત્ત, ઓલું પાણી પણ નિમિત્ત, ખ્યાલમાં આવે છે ને? આ બધું જ નિમિત્ત. આખી જે સિચ્યુએશન બને છે એમાં ખાલી માટીને તમને રવા દો, બાકીનું બધું નિમિત્ત. ઓકે. હવે જે પર્ટિક્યુલર માટીને લાવ્યો બજારમાંથી ઘડો બનાવવા માટે, એ માટીમાં તો ઓલવેઝ સ્વભાવ છે કે નહીં કે ઘડો બની શકે? ઓકે. તમને કહો, આ તો સિવિલ એક્સપર્ટ અંદર ખ્યાલ આવે. અલગ અલગ જાતની માટી હોય. તમે જે ઓલી કાંકરાવાળી માટી લાવો ને તેનાથી ઘડો ન બને. ખેતી કરવી હોય ને તમારે તો તમને બ્લેક માટી જોઈએ, કેમ કે એમાં ન્યુટ્રિયન્ટ છે બધું વધારે. પણ ઘડો બનાવવા હોય તો તમને રેડ માટી જોઈએ, કેમ કે તમે એને કુક કરો ને ઇવેન્ચ્યુઅલી એમાં ફ્યુઝન થઈને વધારે પાકો ઘડો બને. અને જેવી રીતના તમે રોટલી બનાવી હોય તો ઘઉંનો લોટ જોઈએ, બરાબર. તમે ચણાના લોટથી રોટલી ન બનાવી શકો, પણ તમારે ઓલું શું કહેવાય, હા જે પણ કહેવાય એ બધું પુડલા જેવું બનાવવું હોય તો તમને ચણાનો લોટ જ જોઈએ. તમે ઘઉંનો લોટ પાથરો ત્યાં ડાયરેક્ટ તો ચીપકી જાય, તો ઉખડે નહીં બરાબર. ખ્યાલ આવે છે? તો દરેક માટી પોતાની પ્રોપર્ટી છે, દરેક માટીની પોતાની પ્રોપર્ટી, અને એ પોતાની પ્રોપર્ટી એનું સ્વીકારી ઉપાદાન છે. ખ્યાલ આવે છે? દરેક માટીની પોત પોતાની ક્વોલિટી છે. તો તમને પ્રોપર ઘડો બનાવવો હોય તો તમને પ્રોપર ટાઈપની માટી જોઈએ. ઓકે. ઓકે. પણ હવે માટી તો હંમેશાથી અવેલેબલ છે કે નહીં બજારમાં? પણ તો પણ ઘડો જ્યારે બનવાનો હોય, એ બનવાના ટાઈમમાં, એ પ્રોસેસમાં આવે ત્યારે જેને ઘડો બને, ત્યાં સુધી એનું ઉપાદાન હોવા છતાં એ કાર્યમાં નિયામક કારણ નથી, એ કાર્યમાં કારણ નથી. ખ્યાલ આવે છે? એકચ્યુઅલી આને શું કહેવાય, હા આને આ ક્ષણિક ઉપાદાન છે ને એને કહેવાય સમર્થતા, સમર્થતા કે કાર્ય કરવામાં એક સમર્થ છે. અને ત્રિકાળી ઉપાદાન ને શું કહેવાય કોઈ અસમર્થતા, અસમર્થતા કેમ કે કોઈ પણ કાર્ય કર્યું ઘડો બન્યો એમાં ત્રિકાળી ઉપાદાન સમર્થ નથી એ કરવા. બોલો, જીવને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે બરાબર, એ આપણું કાર્ય છે. ઇમેજિન કરો કે મારે મારા આત્માને જાણીને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે, એ મારું કાર્ય. આજુબાજુ નિમિત્ત કોણ છે? દેવ શાસ્ત્ર ગુરુ છે, મંદિર છે, આપણી પાઠશાળા આદિ છે, બધા નિમિત્ત છે બરાબર. ત્રિકાળી ઉપાદાન કોણ છે? આ જીવ નો સ્વભાવ, જીવ નો સ્વભાવ ત્રણેય કાળથી અવેલેબલ છે કે નહીં આપણી પાસે? અનાદિ બહુ પહેલા પણ હતો કે નહીં, અને બહુ પછી પણ છે, પણ તો પણ આ હોવા છતાં આપણું કાર્ય થતું નથી કે નહીં? કેમ નથી થતું? કેમ કે અસમર્થ છે. તો એ કાર્ય કરવા માટે સમર્થ કોણ? એ ટાઈમનો પુરુષાર્થ, એ ટાઈમનો ક્ષણિક ઉપાસ. એટલે ગુરુદેવજી પુરુષાર્થ પર કેટલું વજન આપતા હતા ખ્યાલ આવે? કેમ કે કાર્ય કરવા માટે મેઇન વસ્તુ કોણ? તો પુરુષાર્થ, એ પુરુષાર્થ. હવે સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે જે પણ પ્રોસેસ આપણે ફોલો કરીએ, જેવી રીતના કુંભાર એ પ્રોસેસ ફોલો કર્યો, એ માટી લઈ આવ્યો, પછી એને વેટ કરી, પછી એને આમ કર્યું, તેમ કર્યું, આ દિયા, એ આખો પ્રોસેસ જો ફોલો ન થાય એના સ્ટેપ આગળ પાછળ થઈ જાય. સપોઝ કુંભાર માટી લાવ્યો, ડ્રાય માટી એને ઓલા ચક્ર પર મૂકી દીધી, આમ પાઇલ બનાવ્યો, અને પછી ઉપરથી એને પાણી નાખ્યું, તો શું થાય? તો જેવું પેસ્ટ બનવું જોઈએ એવું પેસ્ટ જ ન બને, ખ્યાલ આવે? તો તમારો ક્યારે ગળો બરાબર ન બને. એટલે જે પર્ટિક્યુલર પ્રોસેસ થ્રુ જવું પડે એ પ્રોસેસને કહેવાય અનંત પૂર્વ ક્ષણવર્તી પરિણામ, ખ્યાલ આવે? જે રીતના જો આ સપોઝ આપણી ટાઈમ ફ્રેમ છે, ઇમેજિન કરો આપણી ટાઈમ ફ્રેમ છે. હવે એ ટાઈમ ફ્રેમમાં અહીંયા માટી આવી, એમાં પાણી નાખ્યું બરાબર, અહીંયા ઓલું પેસ્ટ જેવું બન્યું, અને અહીંયા આવીને ઘડવા જેવું બન્યું. આપણું કાર્ય શું છે? કે ઘડો બનાવવો છે. પણ એની પહેલા આજે ટેસ્ટ બન્યો કે ટેસ્ટ પણ કઈક કાર્ય છે ને, ખ્યાલ આવે? તો આ ઘડા માટે આ ઇઝ અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય, પણ આ પેસ્ટ બનવા માટે અનંતર પૂર્વ કોણ? એની પહેલા કે પાણી નાખવું એ અનંતર પૂર્વ ક્ષણવર્તી, એના માટે અનંતર પૂર્વ કોણ? કે માટી કરવી છે ને ત્યાં પાણી નાખશે, ખ્યાલ આવે છે કે નહીં? સિમિલરલી આપણે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે તો કાર્યનું મેઇન કારણ કોણ? તો એ સમયની પર્યાયી યોગ્ય, ખ્યાલ આવે છે? કે સમજો તમે બધા આગમો ભણી લીધા અને બધું ભણી લીધું, પણ હવે તમે પોતાના આત્માનો વિચાર કરો છો, વિચાર કરવા છતાં તો પછી ક્યારે તમને દર્શન થશે ડિપેન્ડ ઓન એ સમયની પર્યાય. પણ એ સમયની પર્યાયની યોગ્યતા સુધી પહોંચવા માટે આ પહેલાનું તો કરવું પડશે કે નહીં? તે પહેલાનું શું છે? કે મંદિરમાં આવવું, આ શાસ્ત્રાદી વાંચવા, એમાંથી આત્માનું સ્વરૂપ સમજવું, પહેલા થિયરી જાણતું સ્વરૂપમાં, તો પછી આત્મામાં વિચાર કરી શકાય, ખ્યાલ આવે? તો એ આપણે જોયું કે આ અનંત પૂર્વ ક્ષણવર્તી પર્યાય સહિત દ્રવ્ય. એક્ચ્યુઅલ કાર્યનું નિયામક કોણ? કે તદ સમયની યોગ્યતા. હવે તો આ ષટકારક કેમાં લગાવવા? કોઈ પણ કાર્ય થયું એ કાર્ય ક્યારે થયું? એ સમયની યોગ્યતા હતી ત્યારે. એ તદ સમયની યોગ્યતા પણ એક દ્રવ્યમાં છે, એક્ચ્યુઅલી અહીંયા પણ લખવું નથી શકે. તદ સમયની યોગ્યતા સહિત એ પર્ટિક્યુલર દ્રવ્ય, જો એ દ્રવ્યમાં એ સમયની યોગ્યતા હોય તો જ કાર્ય એમાં થાય બરાબર. તો આજે એ સમયની યોગ્યતા છે, એ યોગ્યતાને ષટકારક કહેવામાં આવે, ખ્યાલ આવે? એ યોગ્યતાને કારણે જે કાર્ય થયું એ કાર્યમાં ષટકારક અપ્લાય થાય છે. પણ હવે સમજો કે તમારે સુરતાથી કરવું જોવું હોય તો પછી કુંભારે ઘડો બનાવ્યો, માટીએ માટીથી ઘડો બન્યો, ઓલા ચક્ર ના આધારે બહેનો ખ્યાલ આવે છે એ બધા પર સ્થૂળતા ની આરોપ આપવામાં આવે છે. સૂક્ષ્મતા થી જોતા એ માટી એ જળો બનાવ્યો પોતાની જાતે જ, માટી જળા રૂપે પરિણમ્યું, માટીના પોતાના સ્વભાવના આધારે એ રીતે પરિણમ્યું, એમ કરીને સ્થૂળતા થી સૂક્ષ્મતામાં અંદર જવાય છે. આટલું ખ્યાલમાં આવે છે. હવે આપણે એની ડિટેલમાં એક એક પરિભાષા વાંચતા જઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. જો ફરી ડિટેલ એક આવ્યા હોય, આ એક જૈન સિદ્ધાંત પ્રવેશ રત્નમાલા કરીને બુક છે, એ અલીગઢમાં જે પવન કુમારજી છે ને એમના ફાધર કૈલાસચંદજી શાસ્ત્રી એમણે લખેલી. જયારે સોનગઢમાં એ ગુરુદેવજીની હયાતીમાં જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા ભણતા હતા ત્યારે એમણે જે ક્વેશ્ચન આન્સર કેપ્ચર કર્યા હોય, રામજી દાદા સાથે ચર્ચા આદિ કરી હોય, એનાથી આખી બુક બનેલી છે. આવા 7 વોલ્યુમ છે જૈન સિદ્ધાંત પ્રવેશ રત્નમાલા. એનો વોલ્યુમ 2 છે. વોલ્યુમ 1 માં દ્રવ્યગુણ પર્યાયને 4 અભાવ છે. વોલ્યુમ 2 માં ષટકારક અને બાકીના ટોપિક આવે છે. ટોટલ 7 વોલ્યુમ છે. આમાં પણ બધા ક્વેશ્ચન આન્સર નાના નાના ટોપિક લઈને બહુ ડિટેલમાં અને બહુ સરસ લખેલા છે. લાઈવ વાંચવા લાયક છે. ત્યારે તમને મન થાય હાથમાં આવે તો વાંચવા લાયક. ચાલો આપણે આવી ગયો પેજ 121 ક્વેશ્ચન 347. આમાં કારક ની પરિભાષા નથી એટલે આપણે આ રત્નમાલા માંથી જોઈ. હવે પ્રશ્નોત્તર માળામાં આવી જઈએ. કરતા કોને કહે છે? જે સ્વતંત્રતાથી એટલે કે સ્વાધીનતાથી પોતાના પરિણામને કરે તે કરતા છે. હા, એક્ઝામ્પલમાં આપણે કહે છે લગાવશું. જો એક્ઝામ્પલમાં લગાવી એની પહેલા આ એક થોડો કોન્સેપ્ટ હજી સમજી રહ્યો, થોડો સૂક્ષ્મ છે, વિચાર કરજો પણ એ તમને સમજાય. દરેક દ્રવ્ય પોતાના દ્રવ્ય ગુણ પર્યાયથી બનેલા છે, બરાબર? દરેક દ્રવ્યમાં પોતાની વિશેષતાઓ છે અને વિશેષતાઓમાં દરેક સમયે જુદી જુદી પર્યાય તૈયાર કરે છે, બરાબર? હવે દરેક દ્રવ્યમાં તે સમયે તે પર્યાય રૂપે પરિણમવું, દરેક દ્રવ્યમાં તે સમયે તે પર્યાય રૂપે પરિણમવું એ પણ કંઈક કાર્ય છે કે નહીં? અત્યારના વિચાર કરો, આ ક્લાસરૂમની અંદર અનંત ઉજ્જવલ દ્રવ્ય રહેલા છે, બરાબર? હવે તમે ચેર પર બેઠા છો, અહીંયા આસન પર આ લોકો બેઠા છે, તો એ ચેર અને આસન પણ પૂજ્જલ દ્રવ્ય છે કે નહીં? એ પૂજ્જલ દ્રવ્ય વર્તમાનમાં એની ચેર અને આસનની પર્યાયમાં છે કે નહીં, બરાબર? તો એ ચેર પર કોઈ બેસી શકે છે એના માટે એ ચેરના પરમાણુએ એ ચેરની પર્યાયમાં હોવું કમ્પલસરી છે. એ પરમાણુઓનું એ ચેરમાં હોવું, એ પરમાણુઓનું એ પર્યાયમાં હોવું એ જ એનું કાર્ય છે. ખ્યાલ આવે? એટલે આજે કાર્યની આપણે વાત કરીએ છીએ, આપણે તો કોઈ પર્ટિક્યુલર કાર્ય ડિસાઈડ કરી લીધું કે ચલો આપણે ઘડાને કાર્ય ગણ્યું, પણ એકચ્યુઅલી તો એની પહેલા જેટલો ટાઈમ ગયો એ ટાઈમમાં એ માટીની જેટલી પર્યાય થઈ, કુંભારની થઈ, કુંભારના જીવની થઈ, એટલે ચાક આદિની થઈ, એ બધી જ પર્યાયો પોત પોતાના દ્રવ્ય માટે એ ટાઈમમાં એ કાર્ય છે કે નહીં? ખ્યાલ આવે છે? તો દરેક દ્રવ્ય સ્વતંત્રતાથી પોતાના પરિણમનને એટલે કે પર્યાયમાં પ્રાપ્ત થાય એ પરિણમનને જ કાર્ય કહેવાય છે અને એ દ્રવ્યને એનો કર્તા કહેવાય. આ પર્યાયને કાર્ય કહેવાય અને દ્રવ્યને એનો કર્તા કહેવાય. કોને ન સમજાય? થોડું સૂક્ષ્મ છે પણ જો દ્રવ્યગુણ પર્યાયનો સ્વભાવ સમજાય તો આ સમજાય. ચાલો આગળ ડેફિનેશન વાંચીએ પછી આમાં બધું લગાવશું. કર્મ કોને કરે છે? તો કરતા જે પરિણામને પ્રાપ્ત થાય તે પરિણામ તેનું કર્મ છે. પરિણામ એટલે પર્યાય. જે પર્યાયને કરતા એટલે કે દ્રવ્ય પ્રાપ્ત થયો એ પર્યાય એનું કર્મ કહેવાય છે. જેવી રીતના આપણે જે ચેર નું એક્ઝામ્પલ લીધું તો એ પરમાણુ વર્તમાનમાં ચેર ની પર્યાયમાં છે, તો પરમાણુ કરતા અને ચેર ની પર્યાય છે એનું કર્મ. કરણ કોને કહેવાય? જે પરિણામના સાધકતમ અર્થાત ઉત્કૃષ્ટ સાધન ને કરણ કહેવાય છે. એટલે કે પરિણામના સાધન ને કરણ કહેવાય છે એમ સમજો કે કયા સાધન થી એ પર્યાય રૂપે પરિણામ. સાધન એટલે પર્યાયની પોતાની શક્તિ. એ દ્રવ્ય પોતે કરતા ઉપાદાન એટલે કે દ્રવ્યની શક્તિ એ એનું કરણ, અને એ પર્યાય રૂપે પરિણમવું એ એનું કર્મ. ખ્યાલ આવે? ઓકે. સંપ્રદાન, સંપ્રદાન ને યાદ રાખવા માટે બહુ ઈઝી છે. દાન પ્રદાન તો કોને માટે કહ્યું, કોને આપવામાં આવ્યું એવું સંપ્રદાન કોને કહે છે? કર્મ એટલે કે પરિણામ કાર્ય જેને આપવામાં આવે યા જેના માટે કરવામાં આવે એને સંપ્રદાન કહે છે. અપાદાન કોને કહે છે? જે માંથી કર્મ કરવામાં આવે તે ધ્રુવ વસ્તુને અપાદાન કહે છે. જે માંથી કરવામાં આવે એને અપાદાન કહે. અને છેલ્લું અધિકરણ, જેમાં અથવા જેના આધારે કર્મ એટલે કે કાર્ય કરવામાં આવે એને અધિકરણ કહે છે. જેના આધારે કરવામાં આવે એને અધિકરણ કહેવાય છે. જો એ ખાલી પરિભાષા વાંચી જાય તો થોડી અઘરી લાગે. કુંભારે ઘડો બનાવ્યો બરાબર, એમાં આપણે કર્મ એટલે કે કાર્ય કોને લેતું કે ઘડો બન્યો. ઘડા રૂપે કોણ પરિણમ્યું? કુંભાર કે માટી? માટી. એટલે માટી એનો કરતા છે. હવે તમે એમ વિચાર કરો કે કુંભારે ઘડો બનાવે અને એમાં કુંભારને કાર્ય રૂપે લેશો, સમજો કે કુંભારના હાથની એક્શન આદિ એને તમે કાર્ય લેશો તો કરતા પોતે કુંભાર. એના હાથની એક્શનો બધી થઈ એ એનું કર્મ. ખ્યાલ આવે? કરણ એટલે સાધન, એની આંગળીઓ એના સાધન છે. કોના આધારે કહ્યું? એની પોતાની જીજ શક્તિ, એની સ્કિલ, એ ઘડો બનાવવાની એની સ્કિલ એ એનો આધાર. કોના માટે કહ્યું? કે જેના માટે ઘડો બનાવ્યો એના માટે એને કહ્યું, એને દાન દેવા માટે કહ્યું. કોના આધારે કહ્યું? હા, પોતાના હાથને આધારે કહ્યું, અથવા આપણે એમ કહી શકીએ કે ભાઈ ચાકના આધારે કહ્યું. કુંભારના ષટકારક જુદા અને માટીના ષટકારક જુદા. એટલે કાર્ય કેમાં થાય છે એના ઉપરથી એના ષટકારકો નથી. ખ્યાલ આવે? જો આપણે આ કાર્યમાં લગાવ્યું તો આપણને ઈઝી થઈ. કુંભારે ઘડો બનાવ્યો તો ઘડાનો કરતા કોણ? જે માટી પોતે. માટી એ સ્વતંત્ર રૂપે પરિણમીને, આપણે પરિભાષા સાથે જોતા જઈએ તો ખ્યાલ આવે, સ્વતંત્રતાથી પોતાના પરિણામને કરે એટલે એ પર્યાયને કરે. ઘડા રૂપે કયા દ્રવ્યએ પરિણમ્યું? તો માટી. તો માટી પોતે ઘડા રૂપે પરિણમી એ પર્યાયને પ્રાપ્ત થઈ, એટલે ઘડાનો કરતા માટી પોતે. કર્મ, કર્મ એટલે કાર્ય. આ કર્મ ઓલા દ્રવ્ય કર્મ સાથે તમે કનેક્ટ નહીં કરતા. જો આપણે એમ કહીએ ને કે કર્મના ત્રણ પ્રકાર, એક દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ. ખ્યાલ આવે? દ્રવ્ય કર્મ એટલે જે કારમાન વર્ણાથી બનેલા ઉજ્જવલ કર્મ. ભાવ કર્મ એટલે જીવના મોહ રાગ દ્વેષ આદિ વિકારી ભાવ. અને નો કર્મ એટલે શરીર મન વાણી કે. અહીંયા જે કર્મ કે જે આ ત્રણેય કર્મ નથી, આ ત્રણેય સાઈડમાં હટાવ્યું છે. અહીંયા કર્મ એટલે જે આપણે કહે ને સબ્જેક્ટ ઓબ્જેક્ટ એક્શન, અહીંયા ઓબ્જેક્ટ એટલે કર્મ. કર્મ એટલે કે કાર્ય કેમાં થયું, શું કાર્ય થયું એને કહેવાય કર્મ. ખ્યાલ આવે? તો અહિયાં કાર્ય કેમાં થયું એટલે શું થયું? વાણી. આપણે ક્વેશ્ચન શું પૂછ્યા એ પણ જોઈએ સાથે. જો પહેલા તો કરતા માટે એ ક્વેશ્ચન પૂછ્યો ને કે કિસને કિયા, કોણે કર્યું, તો કોણે કર્યો ઘણો? માટીએ પોતે કર્યું. બરાબર. પછી ક્યાં કિયા, શું કાર્ય થયું, શું કર્મ થયું? તો કે ઘડો બન્યો. એક ઘડો બન્યો એ આપણે ડિફાઈન કર્યું એક કર્મ. અને કેમાં બન્યો? માટી. એટલે કરતા કોણ? માટી. કર્મ કોણ? ઘડો. ઘડો એટલે કે માટી પોતે. બરાબર. થર્ડ, કિસ સાધન સે હુઆ, કયા સાધન થી થયો? ઘડો. કે માટી ના પોતાના જ એ શક્તિ કે ઘડા રૂપે પરિણમી શકે એ સાધન થી એ ઘડો. ફોર, કિસકે લીએ ગયે, કિસકે લીએ ક્યાં ગયા? હવે આમ વ્યવહાર થી જોશો, વ્યવહાર તો જે ઘડો ખરીદશે એના માટે જોશો. બરાબર. પણ નિશ્ચય થી જુઓ તો એ માટી એ પર્યાય રૂપે પરિણમી, એ પર્યાયને જ માટીએ દાન આપ્યો. માટીએ એ પર્યાયને ઘડા રૂપે દાન આપ્યું. હા, એ પિંડ રૂપે માટી હતી, એમાંથી જે ઘડો બન્યો તો માટીએ પોતાની પર્યાયમાં જ પિંડમાંથી ઘડા રૂપે કરીને દાન આપ્યું. એટલે કોના માટે કહ્યું? તો એ ઘડાની પર્યાય માટે માટી એ રૂપે પર્યાય. ફરી, ઘડાની પર્યાય રૂપ થવા માટે માટી ઈ રૂપે પરિણમ, એટલે માટી એ ઈ પર્યાય દાન. એને કહેવાય સંપ્રદાય. પાંચમું, કિસકે કિસ મે સે કિયા, એમાંથી કર્યું કે માટીની પિંડ રૂપ અવસ્થા હતી એમાંથી ઘડા રૂપે થઈ, એટલે પ્રીવિયસ અવસ્થા જે હતી એમાંથી થયું એમ કહેવાય. અને કિસકે આધાર સે કિયા, કોના આધારથી થયું? એ ચાકના આધારે આધી કહો તો પાછું વ્યવહાર. અને નિશ્ચયથી કે માટીના એ આકાર રૂપે પરિણમવાની શક્તિ, એ શક્તિના આધારે ઘડા રૂપે પરિણમ, એ છે હકીકત. ત્યારબાદ છ કારક તમે અપ્લાય કરો ને તો સ્થૂળતાથી બી અપ્લાય થઈ શકે અને સૂક્ષ્મતા બી થઈ શકે. હવે ક્યારેક ઘડાને કુંભાર એનો કરતા છે કે ભાઈ કુંભારનો કરતા ઘડા, ઘડાનો કરતા કુંભાર જ છે ને, બીજું કોણ? કઈ સુથાર થોડી ઘડો બનાવી શકે? સુથારે કાર્પેન્ટર, કાર્પેન્ટર ઘડો થોડી બનાવી શકે? એ તો કુંભાર એ બનાવે ને. એ જયારે ઓલો નથી આ છે એમ સમજાવવા માટે વ્યવહારથી કહેવામાં આવે. પણ નિશ્ચયથી જોવા જઈએ તો માટી પોતે એ રૂપે પરિણમી, એટલે નિશ્ચયના કારકો જુદા. ચાલો, જે કોઈ પણ એક્શન જે થાય એ એક્શનમાં સ્થૂળતાથી વર્ણન થાય છે કે સૂક્ષ્મતાથી થાય છે, આપણે પોતે એને ગ્રાસ્પ કરવું પડે કે કયા એંગલથી વાત ચાલી રહી છે. જો તમે વસ્તુ સ્વભાવને આખું સમજી જાઓ ને તો હવે કોઈ પણ એંગલથી વાત કરે ને તમને બહુ ઇઝી કહેશે. હા ઠીક છે, આ તો આ એંગલથી કહે છે એટલે કંઈ ખોટું નથી, પણ એ લઈની અપેક્ષાથી વાત કરે. જો આપણે આ છ કારકની બેઝિક ડેફિનેશન ને અમુક સુપરફિશિયલ આપણે એક્ઝામ્પલ જોઈએ, હજી તો આમાં ઘણું ચેપ્ટર છે એટલે એક લઈને આપણે વધારે એને ક્લિયર કરતા જશે. આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. જીનવાણી સુધી
હે જીનવાણી મારી તોરી જપો નિહરે, જો તેરી શરણા કરે તો પાવે સુખ ચેન. જીનવાણી કે જ્ઞાન છે તુજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દે.
બોલો જીનવાણી મારી.